તારીખ 14/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 523 અને 524 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 224
કે સનાતન કે સનાતન સનાતન કાયમ રહેતો નથી. સમયની દશા પણ થઈ જાય છે અને એ વસ્તુ શરીરમાં જતા ફક્ત જાતે માનો છે, પણ એનું પરમાણુ ની જુદી જુદી રીતે થાય છે. ધ્યાન નહીં ત્યારે કઈ કામો રહેતો એટલે એ કોઈ યોગ રહેતો ઉપચારિક પ્રયોગ છે એટલે કહેવા માત્ર જ રહે છે. ઉપચાર છે એને ગ્રહ કહેવાય છે, પણ ખરેખર તો કઈ મૂળ દ્રવ્ય પદ્ધતિ તો બદલાય નહીં. મૂળ ગ્રહ તો પૂર્વ પરમાણુ તો ગમે તે પર્યાયને પ્રાપ્ત થાય તો પણ પૂર્વ પરમાણુ તો પૂર્વ પરમાણુ જ રહે, એમાં કઈ શું કરે એમાંથી બધાને સહી કરે ન થાય. પરમાણુના સમુદાય પણ વર્તે છે ત્યારે ચક્ષુભૂતો થાય છે. ઘણા પરમાણુ અનંત પરમાણુઓનો એક જથ્થો થાય ત્યારે સોનું દેખાય છે, આંખેથી ચક્ષુભૂતો થાય છે, આંખથી જણાય કે આ સોનું છે. જયારે સોનું આંખથી જણાય ત્યારે એક પરમાણુ વાળું સોનું નથી જણાતો, અનંત પરમાણુ નો જોખો મળે છે ત્યારે સોના તરીકે આંખથી જાણી શકાય છે. જુદા જુદા તેના જે ભાગ બની શકે છે તે સર્વ સંયોગ થાય છે, એ બધા સંયોગ લઈને ઉત્પન્ન થયેલા ભાગ તો અનેક સોનાના પરમાણુઓ છે એના જુદા જુદા ભાગ બન્યા છે. તે સંયોગને કારણે પ્રત્યેક પરમાણુનો કોઈ સોનાનો ભાગ બને નહીં. ઘણા સોનાના પરમાણુઓ ભેગા થાય ત્યારે એવો ભાગ બને, એટલે એ સંયોગ ભાવે થયેલો છે. એને પાછા તે ભેગા કરી શકાય છે એ જ કારણથી એ સંયોગ હોવાથી જુદા પણ પડે, ભેગા પણ પડે. એક ધારિયામાંથી એને દાગીના પણ બને, અને દાગીનાનો એક ઢાળ પણ બને, એનું કારણ આ છે. સોનાનો મૂળ સ્વરૂપ જોઈએ તો તે અનંત પરમાણુનો સમુદાય છે, પછી ગાળમાં હોય તો દાગીનામાં હોય, પણ અનંત પરમાણુના સમુદાયને કણું કહેવામાં આવે છે. તેમાં જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુ પરમાણુઓ છે તે તો પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. જ્યારે જુદા જુદા ઘાત મોટા અને એમાં એ ભાઈઓ હતો ત્યારે જે પરમાણુ હતા તે પરમાણુ પોતાના સ્વરૂપમાં રહ્યા છે. ભેગા થવાથી કોઈ પરમાણુ ઘટી ગયા, કોઈ પરમાણુ બીજા પરમાણુમાં ભરી ગયા ત્યારે ભાવ્યો હતો, ન ભેગા હોત તો ન ભાવ્યો હતા એવું કારણ હતો. તે પરમાણુએ પ્રત્યેક પરમાણુએ પોતાનું જુદું અસ્તિત્વ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું છે. એમાં પણ ભલે બીજા દાખલા તરીકે હશે ત્યારે જયારે જે ભાવ પણ હતો ત્યારે પણ પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં રહ્યા છે. તે પણ પરમાણુ પોતાના સ્વરૂપ કરી દઈએ, બીજાનો પરમાણુ પણ કોઈ પણ રીતે પરિણામ લાવ્યો પોતે પોતાનું સ્વરૂપ ખરી ગયું બીજા પરમાણુની અંદર ભરી જાય છે, ત્યારે સંયોગ થાય છે, ત્યારે એક ભાવ થાય છે. એમ એ પરમાણુના અસ્તિત્વનો નાશ થવાતો નથી, મળવાતો નથી, ભેગું થવાતો નથી. માત્ર તેઓ એક જાતિ હોવાથી, બધા પુત્ર જાતિના હોવાથી અને તે રીતે સ્પર્શ ગુણ હોવાથી અને એકબીજાને સ્પર્શવાનો ગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમ યોગે સરખા યોગે અથવા વિષમ યોગે તેનું મળવું થઈ શકે છે. એનો જે નિયમ છે સ્પર્શ ગુણની વિકાસની પર્યાય છે એના હિસાબે એ સાથે ભળે છે, ભળવાનું કારણ એટલું છે. પણ તે મળવું કાંઈ એવું નથી, તે મળવું કાંઈ એવું નથી કે જેમાં કોઈ પણ પરમાણુ પોતાનું સ્વરૂપ પછી દીધો હોય, પોતાનું સ્વરૂપ થોડું પછી ભાવમાં ભેગા થઈ ગયા એ કોઈ પરમાણુનો ભાગ થઈને એ બનતું નથી. ચાંદીનો બનાવ્યો ત્યારે મોટો હાર હોય, અને જયારે એનો ઢાળ કરે ત્યારે એ લગડી જેટલો એનો ક્ષેત્ર નાનું થઈ જાય. તો પરમાણુ ઘટી ગયા, એ પરમાણુ નાશ કરનાર, એ પરમાણુ બળી ગયા, એ પરમાણુ બીજા પરમાણુમાં સમાવેશ પામી ગયા, અને ઘટ્યા વખત કઈ ભગવાન ઘટ્યા વિચાર. એટલા પરમાણુ છે, જેટલા પરમાણુ મોટા ક્ષેત્રમાં હતા એટલા જ પરમાણુ નાના ક્ષેત્રમાં હતા. તો એ પોતાનું સ્વરૂપ સ્વરૂપ ભજે છે. એમનો કોઈ પણ પરમાણુ એ પોતાના સ્વરૂપ થઈ ગયું હોય એવું બન્યું નથી. કરોડો પ્રકારે એ અનંત પરમાણુ સોનાના ધાતોને એક ધાતો છે અને એક રસ પણ કરો એક પ્રકારે નહીં, કરોડ પ્રકારે કરવાનો તમે જેટલા પ્રકાર થઈ શકતા હોય એટલા પ્રકારે. તો પણ સૌ પરમાણુ પોતાના સ્વરૂપમાં રહે છે, દરેક પરમાણુ પોતાના સ્વરૂપમાં જ રહેવાના છે. કોઈ પરમાણુ પોતાનું સ્વરૂપ છોડી જશે એવું બનશે, પોતાના દ્રઢ ક્ષેત્ર કા ભાવ જે બીતા નથી, પોતાના સ્વરૂપમાં રહે છે એનો અર્થ આ છે કે દરેક પરમાણુને પોતાના દ્રઢ ક્ષેત્ર કા ભાવ છે, દરેક જીવને પોતાના દ્રઢ ક્ષેત્ર કા ભાવ છે. જેટલા પદાર્થ છે સૌ જાતિના પદાર્થ પોતાના દ્રઢ ક્ષેત્ર કા ભાવ છે, કોઈ પોતાનો ત્યાગ કરતો હોય પોતાના દ્રઢ ક્ષેત્ર કા ભાવ છે પોતાની બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. કોઈ પણ રીતે કોઈ પરમાણુ કોઈ વસ્તુ પોતાનો સ્વરૂપ છોડી દે એનો સર્વનાશ થાય, પોતાના સ્વરૂપનો ત્યાગ કરવાનો વારો આવે એવું ત્યારે બધો થઈ જાય. જગતના સર્વ પદાર્થો શાશ્વત છે એમ સમજે, અનાદિ અનંત છે. કોઈ પરમાણુ કોઈ જીવ એમાં વધવું ઘટવું નાખવું કાંઈ બધું નથી. માનંદ જીવો અનંતાનંદ પરમાણુઓ અસંખ્ય કાળાણુ એક આકાશ એ સંભાષિકા અને એક સંભાષિકા બે પદાર્થોની અનંતની છે, કાળાણુની અસંખ્યની છે અને બાકીના ત્રણ રીતે એ ખુબી ગયો નથી. એમાં તેમની ભગવાને સર્વજ્ઞ પરમાત્મા એ તેના માં છ પદાર્થની સંખ્યા જેવી છે એ સંખ્યામાં ક્યારે વધત નથી, એક પરમાણુ વધતો નથી ઘટતો નથી, એક જીવ પણ વધતો ને ઘટતો નથી. કે પૂર્ણ બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. પોતાના સ્વરૂપ મારીએ છીએ શું છે કે જયારે ઘાટ થાય છે ત્યારે પોતાના સ્વરૂપ મારીએ છીએ. ઉચ્ચારિત ગ્રહનો અર્થ શું છે કે મૂળ ગ્રહ સ્વામી નથી, મૂળ ગ્રહ હોય તો સોનો પરમાણુમાંથી સોનો વચ્ચે ને બીજું થાય જ નહીં. ત્યારે આવી જે ટૂંકો પરમાણુ સોના રૂપે દ્રઢ કહેવાય છે તે ચાલે પાછો એને ભસ્મ રૂપે થાય એટલે રાખ છે. શું છે સોના ને રાખ છે એને પછી દવા તરીકે આહારમાં લેવામાં આવે છે, એ શરીરના બંધારણમાં જાય છે, એટલે એ રૂપે થાય, કોઈ હલકા રૂપે થાય, કોઈ પરમાણુ ચામડી રૂપે થાય. પરમાણુ પોતાનો દ્રઢ ક્ષેત્ર કાળ ભાવ નહીં છોડે, પરમાણુ પરમાણુ રૂપે પણ સોનો નહીં લે, પરમાણુ સોના રૂપે ત્યાં નહીં લે. પાછા એ જ પરમાણુ વિખરાઈ જાય છે, ફરી રૂપે છેલ્લા પાછા વિખરાઈ જાય છે, વળી પાછા ત્યાં ખાવા સોના રૂપે પણ થાય છે. આ સોનાની ખાણમાં જે સોનાના પરમાણુ છે માટી સાથે મળેલા એ કઈ એના જે જગ્યા સોનાના નથી, સોના પણ એમાં થાય છે, એ ધાતુ એમાં ઉત્પન્ન થાય છે, ખાંડની અંદર ધાતુ ઉત્પન્ન થાય છે. જુદા જુદી માટીમાં જુદી જુદી જાતની ધાતુઓ ઉત્પન્ન થાય છે. એ કરનારો એક પર્યાય એટલે માટી માટી ધાતુ નહીં, ધાતુ માટી પાછી માટી નહીં, એમ ક્યાં કરે છે? એટલે મૂળ ગ્રહ નથી. મૂળ ગ્રહ હોય તો એની નગરી હંમેશા પામ રહે, માટી હંમેશા માટી રહે, એવું નથી. એને અવસ્થાઓ બદલાતી જાય છે. માટે મૂળ ગ્રહ નથી, પણ ઉચ્ચારિત એટલે કહેવા માત્ર ગ્રહ છે કે સ્વામો એક ગ્રહ છે. દ્રષ્ટાંત કહેવાય છે કે સ્વામો જેમ એક ગ્રહ છે, ઘાટ બદલીને એક ઘાટ રૂપે થાય છે, તો જીવ એક ગ્રહ છે. એમ પ્રશ્ન એમ પૂછો કે જીવ એક ગ્રહ છે, તો સંસાર અવસ્થામાં જુદા જુદા ઘાટે જુદી જુદી પર્યાયો ઉપજે છે. અન્ય મનુષ્ય થયો કાલે દેવ સાથે અથવા સૂર્યંક સાથે પાછો શુદ્ધ પદમાં જશે, ત્યારે એને શરીર નહીં હોય, બધા ત્યાં એકલા શુદ્ધ આત્મા હોય છે. તો મને બધા એક ક્ષેત્ર એ છે ભાવની જેમ પોતાનો એક જથ્થો ત્યાં થઈ જાય છે. તો કે એક જથ્થો થવાનો પ્રશ્ન નથી, ત્યાં પણ નથી અને સોનામાં પણ નથી. ન તો સોનામાં એક પરમાણુ પોતાનો સ્વરૂપનો ત્યાગ કર્યો છે, ન તો શુદ્ધ પદમાં કોઈ ત્યાગ થાય છે, ક્યાંય પણ ત્યાગ થતો નથી. વીર નો કે પરમાણુ નો પોતાના સ્વરૂપ નો ત્યાં ત્યાગ થતો નથી. પરમાણુ છે એ ભાવમાં પરમાણુ, સંતાગીરામાં પરમાણુ છે, માટી થાય ત્યારે પરમાણુ, શરીર થાય ત્યારે પરમાણુ, પરમાણુ તો પરમાણુ એના સ્વરૂપ નો ત્યાગ થતો. પણ વીર સંસારમાં ચાર ગતિમાં જાય ત્યારે વીર છે, અને શિવપુટમાં જાય ત્યારે જીવના સ્વરૂપમાં એ ત્યાગ કરશે નહીં. એમ કેવું છે સરવાળે પોતાના સ્વરૂપમાં ત્યાગ ન કરે જુદો જુદી હું સોનામાં જેમ એક જથ્થો થઈ જાય છે, ત્યાં પણ એક જથ્થો નથી થતો. પ્રત્યેક સિદ્ધાંત વાળો સુધી જન્મ છે તેમાં ભેગા થવાનો ગુણ નથી. પરમાણુમાં ખુદ એટલે પુરાવું ભેગું થવું, અને ગયું એટલે સુતાપડ ગળવું, સુતાપડ હવે પડી ગયું. એવું છે ને કે આ પ્રશ્ન વિરાજ માટે ઉઠ્યો છે. બંને ભાઈ પુત્રો લેખો છે, ભગવાનભાઈ અને ડુંગરભાઈ. ભાઈ ડુંગરભાઈની માન્યતા એ લગી થઈ મળતો કોઈ બંને સ્થાનકવાસી હતા, પણ વેદાંતના ગ્રંથો વાંચતા હોય પછી એવો સમૃદ્ધિ અવસ્થા હોય તો પછી માણસના વિચારમાં થોડો ફેર પડે છે. એવું કંઈક થોડો ફેર હતો કે જે એવી શંકાઓ એમણે કરી છે, પ્રશ્ન કર્યા છે. પણ પરમાણુમાં ભેગા થવું ને છૂટા પડવું એવો ગુણ છે, જીવમાં છૂટા પડવું ને ભેગા થવું એવો ગુણ નથી. સંસાર અવસ્થામાં કોઈ જીવનો જથ્થો ભેગો રહેતો નથી, અને મોક્ષ અવસ્થામાં વિદ્યાલયમાં પણ કોઈ જીવનો જથ્થો ભેગો થતો નથી. બધા જુદા જુદા રહી છે, જીવ કોઈ બીજા જીવ સાથે જોઈન્ટ થતો નથી. પરમાણુ જોઈન્ટ થયા લાકડામાં પરમાણુ થાય છે, અને થતો એમ તેને પરમાણુ એક ક્ષેત્ર કે બીજા ક્ષેત્ર હારે જાય છે. કેમ કે જોડાઈ ગયેલા છે, જોડાયેલા છે. માટે આયા જાય તો સાથે, આયા જાય તો સાથે, આયા રહી તો સાથે, જ્યાં જાય તો સાથે. જીવમાં એવું નથી કે સાથે જ રહીએ, કોઈ જીવમાં બનતું નથી. અમુક જીવો ભેગા થઈ જાય તો જ્યાં જાય ત્યાં સાથે ને સાથે, એવું કઈ બનતું નથી. કોઈ જીવ એવું જાય છે બીજા જીવ સાથે જોડાતો. એવી વાત જેને પ્રત્યેક અને સાધારણ કે છે ને વનસ્પતિ મળાય છે, પ્રત્યેક અને સાધારણ એવું નામ આપવામાં આવે છે. તો વનસ્પતિમાં બે વાત થાય છે કે કોઈમાં તો પ્રત્યેક જીવ હોય, એક પાંદડામાં એક જ જીવ હોય, એવા જેના જેના પાંદડા હોય તેની અંદર એક જીવ હોય. જયારે કોઈ વનસ્પતિના એક પાંદડામાં અસંખ્ય જીવ હોય, એ કચ્છમાં અસંખ્ય જીવ હોય, તો જયારે એને સાધારણ શરીર મળે, સાધારણ એટલે કોમન બોડી, ત્યારે એવું બને એમ લાગે કે બધા એક જથ્થામાં છે, પણ ત્યાં પણ બધા જન્મતા નથી એક સાથે અને મળતા નથી પણ એક સાથે, નહીં પણ આ ભવિષ કરે કોઈ સાધારણ શરીરમાં તો બધા જોડાઈ ગયા કે ન જોડાઈ ગયા, તેની ક્યાંય જોડાના નથી. ત્યાં પણ જન્મના આવવાનો, જુદા થવાનો, જન્મવાનો સમય બધાનો જુદો જુદો, મળવાનો સમય પણ જુદો જુદો. કોઈ વખત સાથે પણ મળે, કોઈ વખત સાથે પણ જન્મે. એવો નિયમ નથી કે સાથે મળે જ નહીં, સાથે જન્મે જ નહીં. એક એક્સિડન્ટ થાય, એક બોમ્બ પડે અને એક સાથે ઘણા મનુષ્ય મરી પડી જાય. માટે ત્યાં બધા ભેગા હતા, જુદા જુદા જ હતા, માણસ તરીકે બધા જુદા જુદા હતા. જન્માતા પણ જુદા અને મર્યા પણ જુદા, ભલે એક સમય હોય તો શું થઈ જાય, એક ક્ષેત્ર હોય તો શું થઈ જાય. પરમાણુ પણ સાબિત કરવું છે કે પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક જીવનું અસ્તિત્વ છે, કોઈ અસ્તિત્વ છે એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર ભાવથી સ્વતંત્ર છે. તેના અસ્તિત્વને તેના અસ્તિત્વ સાથે ભળી જવાનો ક્યારે પણ બનતો નથી. જીવો તો ભેગા થતા જ નથી, પણ જળ પરમાણુ ભેગા થતા જોવાય છે, ત્યાં પણ કોઈ પરમાણુ કોઈ પરમાણુ સાથે સ્વરૂપમાં અસ્તિત્વ છોડીને મળી જાય છે, એ બનતો નથી. સ્વતંત્ર દરેક પરમાણુ સ્વતંત્ર પરિણમે, સ્વતંત્ર પરિણમે, જથ્થામાં હોય તો ત્યારે સ્વતંત્ર પરિણમે. જથ્થાને શાસ્ત્ર પરિભાષાની સ્કંદ કહે છે. સ્કંદમાં હોય ત્યારે પણ સ્વતંત્ર પરિણમે અને છૂટો પરમાણુ હોય ત્યારે પણ સ્વતંત્ર જ પરિણમે. જે ફળ હોય છે, ફળ બગડે છે ત્યારે કોઈ જગ્યાએ બગડેલું જોવામાં આવે છે. આખું ફળ બગડેલું નથી હોતું, એટલે ઘર કાપી નાખીને પણ ગરીબ માણસો વાપરી દઈએ છીએ. એ તો બગડી ગયું, હજુ કાઢી નાખો, બાકીનું બધું સારું છે, ખાવાના ઉપયોગમાં લઈ ગયું. તો એ ફળમાં જેટલા પરમાણુ હતા એ બધા સ્વતંત્ર કરીને ના કે ન કરીને ના થયું. બગડ્યા જગ્યાને આ કહીએ છીએ, સ્વતંત્ર ન બગડ્યા કહીએ છીએ, પણ સ્વતંત્ર જો પરાધીન હોય તો બધા બગડી જવા જોઈએ, અથવા રીતે ન બગડવા જોઈએ. પરમાણુ એ પરમાણુ સ્વતંત્ર છે. ખાલી પડે તો શું કરવું છે, સુખી થવું છે કે દુઃખી થવું છે, પહેલું કેવું પડે છે કે પછી જયારે પોતાના ધાર્યા બાદ પણ થાય એટલે ભગવાનને પણ માંડવા માંડે ભગવાને ઉપર માત્ર આવું કર્યું છે. ભગવાન તો મૂર્તિ કેતા લાડ લાગે નથી કરતા, અનુકૂળ કરે છે કે શું છે. ભગવાનને આપણા ઉપર મહેરબાની છે, ભગવાન બહુ દયાળુ છે, ભગવાને કદી કૃપા રાખશે આપણા ઉપર. કલ્પનામાં ક્યાં સુધી શકાય, કેવું સ્વરૂપમાં છે એમાં ટકી શકાય, કલ્પનામાં ટકી શકાય. પોતાના દ્રવ્યક્ષેત્રના ભાવ છોડતા નથી, કે તેવો અનુભવ કોઈને થઈ શકતો નથી. તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે, તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણાતો અડચણ નથી. અનંતા સિદ્ધો છે, જેમ પરમાણુ અનંતા છે એમ સિદ્ધો પણ અનંતા છે એમ ગણાતો અડચણ નથી. પણ તેથી કાંઈ કોઈ પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ પૂરેપૂરું સંપૂર્ણપણે એકત્રપણે ભરી જવા પણ કર્યું છે એમ છે એ ક્ષેત્ર અનંતા છે. ચિંતાલયના પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક પ્રદેશમાં અનંત સિદ્ધો છે. પણ કોઈ પોતાનો સ્વરૂપ ત્યાગ કરીને બીજાના બીજા સિદ્ધાત્માના કરવાનો પણ નથી. તેને વિકલ્પોપણે ભળી જવા પણ કર્યું છે એ કારણ છે જ નહીં. એટલે શું કહેશે કે વેદાંતમાં જે એક પરમ ભ્રમને એકબીજામાં ભળી જવાની માન્યતા છે એનો અહીંયા નિષેધ કર્યો છે. કોઈ કલ્પના ન કરે કે અમને વેદાંતની કોઈ ભાષા વાપરી માટે એમને શ્રદ્ધા પણ એવી હતી એ વિચારવાની જરૂર હતી. સ્પષ્ટ અભિપ્રાય છે સૌ નિજ ભાવમાં સ્થિતિ કરીને સૌ નિજ ભાવમાં સ્થિતિ કરી મેં વર્તી શકે, પોતાના સ્વરૂપમાં સ્થિર રહીને જ વર્તી શકે, પોતાના સ્વરૂપ છોડીને વર્તી શકે. જીવે જીવની જાતિ એક હોય, દરેક જીવની પ્રત્યેક જીવની જાતિ તરીકે જીવની જાતિ એક હોય. તેથી ત્યાં એક જીવ છે તે પોતા પણ ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી અને સ્વરૂપનો ત્યાગ કરી દે એમ બનવાનો શું હેતુ છે, એમ બનવાનું કારણ શું, એમ તો કયો આ મારને પ્રશ્ન પૂછવાનો, એમ બનવાનું કારણ શું? આ ઈશ્વર સત્તા ઉપર એટલો જ સારો પ્રશ્ન ઉઠાવતા હતા. અવસ્થા હતી એને અવસ્થા બદલીને આ સંસારી જીવ કર્યા, કોઈને માણસ બનાવ્યા, કોઈને ઘોડ બનાવ્યા, કોઈને પશુ પક્ષી બનાવ્યા, કોઈને દેવ બનાવ્યા, તે રીતે કેમાંથી બનાવ્યા શૂન્યમાંથી બનાવ્યા એમ કહો છો? આપણે વિચાર કરીએ શૂન્યમાંથી બને તો કેવી રીતે બને? અભાવમાંથી સદભાવ કેવી રીતે થાય? અને સદભાવમાંથી સદભાવ કયો તો પર્યાવરણ પર થઈ અવસ્થા કરતા બનાવ્યા એમ કેમ કહેવાય? એવો એવો આ પ્રશ્ન છે. જરા તે ઉત્પત્તિનો પ્રશ્ન ભણ્યા નાશનો પ્રશ્ન કર્યો છે કે જયારે કોઈ જીવ બીજા જીવમાં ભળી જાય તો એમ બનવાનો શું હેતુ છે, એ બનવાનું કારણ શું, એમ કેવી રીતે શું કારણ એમ બને? એ કારણ બનાવવાનું કોઈ વૈજ્ઞાનિક કારણ છે કા એમ છે? તેના પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તે જીવના પોતાનું દ્રવ્ય છે વસ્તુ, એનું ક્ષેત્ર, એની અવસ્થા, એનો સ્વભાવ, પછી સંસારમાં એને કર્મ બંધ, અને સંસાર પૂરો થયા પછી એની મુક્ત અવસ્થા, એ અનાદિથી ભિન્ન છે. કોઈ કાળે ભિન્ન નથી થયા, ખરો કાળે અનાદિથી એ ભૂતકાળમાં જ આવતો, કોઈ પણ ભૂતકાળમાં તે ભિન્ન રહ્યા છે. અને મુક્ત અવસ્થામાં પાછા તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો ત્યાગ કરે તો પછી એને પોતાનું સ્વરૂપ શું રહે, એનું સ્વરૂપ શું રહ્યું, સ્વરૂપ નથી જીવ. તો પછી જીવ મુક્ત અવસ્થામાં પોતાનું સ્વરૂપ મટાડે નાશ કરે એવો એવું શું કરવા કરે, એવો પુરુષાર્થ શું કરવા કરે? પોતાના પોતાના સ્વરૂપનો નાશ કરવાનો કોઈ પુરુષાર્થ કરેલી વાતી છે? પછી મુક્ત અવસ્થાનો કોઈ પુરુષાર્થ કરશે ને તો પોતાનો નાશ કરવાનો વાત કરવાનો એવું શું જરૂર છે પોતાનો નાશ કરે? અત્યારે પૂછો તમારો કોઈ નાશ કરે તો તમને ગમે ખરું? એ વાત કોઈ શિક્ષા એ કોઈ મંજૂર કરતો તો પછી પોતાનું શરૂ શું રહ્યું અને તેને શું અનુભવ રહ્યો? મુસ્લિમમાં ગયા પછી બીજામાં ભરી ગયો તો એને અનુભવ શું થયો? હું બધા થઈને એ સૂર્ય એવો અનુભવ રહ્યો કે હું જોતો અનુભવ થયો, શું એને અનુભવ થયો એ પણ બતાવવા. જીવ તો અનુભૂતિ સ્વરૂપ છે, અને પોતાનું સ્વરૂપ જેવા છે તેની કર્મથી મુક્તિ થઈ, પોતાનું સ્વરૂપ જેવા છે તેની કર્મથી મુક્તિ થઈ, કર્મથી મુક્તિ એના સ્વરૂપ જેવા છે, કર્મથી મુક્તિ થઈ તો પોતાના સ્વરૂપ થી એની મુક્તિ થઈ, કર્મ બંધન થી એની મુક્તિ થઈ તો સારું ગળ બંધન થઈ શકે, પણ આ તો સ્વરૂપ થી મુક્તિ થઈ ગઈ, એની સ્વરૂપ જ ખરું પડ્યું એને, આ કઈ મુક્તિ સારી વાત છે, એને મુક્તિ ના કહેવાય, એને તો મરણ કહેવાય એમ કહે. એ વગેરે પ્રકાર એટલે અનેક પ્રકાર એટલે વિચારવા યોગ્ય એ આદિ પ્રકારે કેવળ એકપણું જીને નિષેધું છે, બધા આત્માઓ થઈને એક પરમ બ્રહ્મ છે, એવું જે એકપણું છે તે જીનીન્દ્ર પરમાત્મા એ માન્ય કર્યો એનો નિષેધ કર્યો છે, એવું તે માનતો હોય, એવું જગતમાં કોઈનો અભિપ્રાય હોય, એવો મત હોય તો એ મત સાથે જે મત ને મેળ ખાતો એ બીજો મત છે, એના પરથી કઈ વિચારવા જેવી વાત કરી છે મિત્ર, આ બધા એ વાતમાં માન્ય છે, આ તો આ વાત સારી સાથે કઈ પ્રયોજનમાં લાગતું હોય તો નથી, પણ વિચારવા બી રહે છે કે જેમ અન્ય મત નીકળે છું તો હું જીનેન્દ્ર પરમાત્માએ સૌન્ય દેવે જેવું વસ્તુનું સ્વરૂપ કર્યું છે એના કરતા બીજી રીતે જરાક ફેરફાર વાળો માને એટલે જીનમતની વાત છે અન્ય મતે થઈ જાય. આ સિદ્ધાંત પ્રમાણે એમ લીધો કે પ્રત્યેક જીવની અને પરમાણુનો સ્વરૂપ અસ્તિત્વ તદ્દન સ્વતંત્ર છે, સ્વતંત્ર હોવાથી કોઈના કાર્ય કોઈ કરે બોલાય છે એમ સમજાતું નથી, સમજાય છે તો નિશ્ચિત સ્વરૂપ છે એમ જ સમજાય છે, બોલાય છે વ્યવહાર ની જ્ઞાન સાચું હોય તો જ્ઞાન સાચું હોય એની ભાષાનો દોષ નથી, પણ જેના જ્ઞાનમાં દોષ છે એની ભાષા સાચી હોય તો ખોટું છે અને ભાષા ખોટી હોય તો ખોટું છે, જો એનો ખોટું છે એમ સમજવા જોઈએ. મગજ મારી દીધા, મગજ મારી ક્યાં નથી કયો, તમને સાબુ બનાવતા આવડે મને ન આવડે તો મારા માટે મગજ મારી ખરી કે નહીં, આ કેવી કળા છે, આ બધી બધું ધ્યાન રાખવું પડે, નહીંતર કામ પડી મારી નથી, જ્યાંથી જ્યાંથી જે જે કામ એને જરૂરી લાગે છે જે કામથી એને સુખ લાગે છે એ બધે મગજ મારી કેવા અંદર ક્યાં કોઈ કામ થાય છે, અહીંયા એને સુખનું પ્રયોજન હોય તો મગજ મારી કરે, સુખનું પ્રયોજન ન હોય તો વાત છોડી દે, બરાબર કર્મ મને દરિદ્રી બનાવે છે, કર્મ મને સુખ આપે છે, દુઃખ આપે છે, બધું
એવી રીતે બીજા મારું માન કરે છે,
બેનો કારણ કાર્ય લગાડ્યું એ કલ્પના છે, વસ્તુ સ્વરૂપ નથી, એટલે પણ અપૂર્વ અવસરમાં આવે કે અન્ય કારણે કલ્પે નહીં, કલ્પે એટલે વસ્તુનું સ્વરૂપ નથી એનું નામ કલ્પના, એ રીતે વિચાર બે પદાર્થની સંપૂર્ણ ભિન્નતા શ્રદ્ધામાં જ્ઞાનમાં અને એમાં સ્થિરતામાં રહેતા વિતરાગતાની ઉત્પત્તિ થાય છે, વિતરાગતાની એમાંથી ઉત્પત્તિ થાય છે, અને બે પદાર્થના એકપણાની કલ્પના કરતા એમાં રાગ દ્વેષ મોહ અને અનેક પ્રકારના વિભાવની ઉત્પત્તિ થાય છે, અત્યારે વખત નહી હોવાથી એટલું લખેલ પત્ર પૂરું કરવું પડે છે, ત્યારે મને વખત નહી હોવાથી આટલું લખીને પૂરું કરી દઉં છું. ઈચ્છા તો કલ્પના થી થાય છે, કલ્પના વગર ઈચ્છા થતી નથી. આ પદાર્થ થી મને સુખ છે એવી કલ્પના થયા વિના એ પદાર્થ ની ઈચ્છા નથી થતી. કોઈ પદાર્થ ને ક્યારે જેવી ઈચ્છે છે એ સંબંધે કઈ કલ્પના થાય છે ત્યારે કલ્પના ની ઈચ્છા સાથે જ પોતાપણું છોડી દીધું હોય એમાં રસ બિલકુલ એને આજે આટલી બધી લાગવાનું મને દુઃખ થયું, કાલે શું દુઃખ થયું, કઈ થાય છે ખરું કે નહીં થાય? કેમ પોતાપણામાં જ રસ આવે તો પોતા નથી, એમાં જીવને રસ આવતો નથી. પોતાના ઘરની અંદર, પોતાના ગામની અંદર બે ભાવ છે, એક આત્મભાવ છે, સ્વભાવ ભાવ છે, અને એક પરભાવ છે. જે બંને ભાવ જુદા જુદા છે, એકમાં પોતાપણો છે, એકમાં પોતું નથી, પોતાનું અસ્તિત્વ નથી, સમીપણું છે. એનું બોજ એટલે જ્ઞાન, બીજ એટલે મૂળનું જ્યાંથી અંકુર ફૂટે, આત્માને વિષય પડેલી થવાથી ભાવમાં લીધું. આત્માને વિષય પરિણમિત થવાથી અન્ય ભાવને વિષય, અન્ય ભાવને વિષય કે બીજા ભાવને વિષય, રાગાદી વિવાહ ભાવને વિષય સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે એટલે ઉપેક્ષા થઈ જાય છે. રાગમાં રાગ રસ નથી રહેતો, એ અન્ય ભાવ વિભાવ છે, એમાં પછી રસ આવતો નથી, એટલે ઉપેક્ષા ભાવ થઈ જાય છે, ઉદાસીન ભાવ થાય છે. એને અધ્યાત્મ ભાષામાં રાગથી વિરક્તપણો કહેવામાં આવે છે. રાગમાં રસ તે રાગથી રક્તપણો, રાગમાં રસ નહીં તે રાગથી વિરક્તપણો. રાગમાં રંગાય છે તો એમાં રાગમાં રસ છે, રાગમાં ઉપક્ષા ઉદાસીનતા આવે છે તો એમાં વિરક્તપણો આવે, એ ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. અને તે ઉદાસીનતા અનુક્રમે એટલે આગળ વધીને, એવી ઉદાસીનતા વધીને, વૃદ્ધિગત થઈને તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. એવી ઉદાસીનતાની જો શરૂઆત થાય તો પછી એ રાગ ઉત્પન્ન જ ન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અત્યારે જે દિવ્ય અવસ્થામાં એનો સંયોગ જોવામાં આવે છે રાગાદીના ભાવમાં, છે જે જીવ પોતાની અવસ્થામાં ઉત્પન્ન થતા રાગથી ઉદાસીન થાય, નિરસ થાય તો તે રાગ રહેશે નહીં, રાગ છૂટી જશે, રાગનો અભાવ થઈ જશે, ઉત્પન્ન નહીં થાય, એને મુક્ત પણ કરવામાં આવે છે. આ રાગથી અનુક્રમે મુક્ત થવાનો ઉપાય છે, યોગ જ્ઞાન છે. રાગાદી વિભાવથી પોતાનું ભિન્નપણું અવલોકન, ભિન્નપણું અવલોકનમાં અનુભવ કરવો તે સર્વથા રાગનો નાશ કરવાનો ઉપાય છે. આ સિવાય કોઈ જીવને રાગ માટે બીજી રીતે રાગનો નાશ થાય એવું કદી બનતો નથી. આ એની યથાર્થ વિધિ છે, આ વિકલ્પ યથાર્થ વિધિ છે. આ સિવાય બીજી કોઈ રાગનો નાશ કરવાની વિધિ નથી. અનુક્રમે સર્વથા રાગથી મુક્તપણું તે કરે છે. રાગ ટાળવો જોઈએ, દોષ ટાળવા જોઈએ, મોહ ટાળવો જોઈએ, એવું તો બધા ધર્મ મતોમાં આવે છે. એ ધર્મમત એમ નથી કહેતો કે તું મોહ કરજે, રાગ કરજે, દ્વેષ કરજે, વિભાવ કરજે, દોષ કરજે, એવું કોઈ કહેતો નથી. પણ એનો વૈજ્ઞાનિક ઉપાય શું છે એ જૈન દર્શન સિવાય કોઈ અન્ય દર્શનની અંદર એનો ઉપાય છે નહીં. ન જોઈએ, ન હોવું જોઈએ એક વાત છે, અને એથી મુક્તપણાનો ખરેખર પ્રકાર શું છે, ઉપાયનો ઇલાજ શું છે, એ ઇલાજ જાણવો એ બીજી વાત છે. એ બે જુદી જુદી વાત છે, અહીંયા એનો ઇલાજ બતાવ્યો છે. ઉદાસીનતા અનુક્રમે અન્ય ભાવથી, વિધિ ઉદાસીનતા તે સર્વથા મુક્તપણું કરે છે, અથવા એમ કહે છે કે આ જીવને રાગમાં જ્યાં સુધી રસ છે ત્યાં સુધી પોતે રાગને આધાર આપે છે, અને રાગને આધારે પોતાના આધારે ત્યાગ થાય છે. જ્યારે જીવ રાગથી ઉદાસીન થાય છે ત્યારે નિરાધાર થયો શકો તે રાગ, તો પછી નદી શકતો નથી, જીવી શકતો નથી, આધાર વિનાનો એ ટકી શકતો. માટે તે ક્રમે કરીને બોલતો બોલતો નાશ પામી જાય છે અને સર્વથા મુક્તપણું તેનાથી થાય છે. નિજ પર ભાવ જેને જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષની આ વ્યાખ્યા કરી કે જેને નિજમાં નિજ ભાવ જાણ્યો છે અને પરભાવમાં પરપણો જાણ્યો છે. પરભાવમાં નિજ ભાવ જેને જાણ્યો નથી એમ કહેવાય, અને નિજમાં પરભાવ પણ જેને જાણ્યો નથી. નિજ પરભાવ જેને જુદા જુદા જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યનો જે કાંઈ પ્રસંગ રહે છે એને પણ સંયોગ છે એ પણ પરભાવમાં જોવામાં આવે છે. જ્ઞાનીને પણ રાગ દેખાય છે, જ્ઞાનીને પણ દ્વેષ દેખાય છે, એ પ્રસંગમાં એ દેખાય છે. પછી એની સાથે કોઈ ને કોઈ પ્રકારનો ઉદય હોય છે. તે પ્રસંગમાં પ્રવર્તતા પ્રવર્તતા ને એ પ્રસંગમાં એની પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. પ્રવૃત્તિ તો જ્ઞાનીને પણ પ્રસંગમાં છે અને પ્રવૃત્તિ તો અજ્ઞાનીને પણ પ્રસંગમાં છે, પણ એક છૂટ્યા કરે છે અને એક બધા તો જાય છે. એની અંતરંગ ક્રિયા જુદી જુદી છે. એકને અંદર રાજા જુદી ભિન્ન પણ છે, એકને રામ તે જ સર્વસ્વ થઈને પ્રવર્તવાનો બને છે. એટલે એ કાર્યનો જે કાંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તા પ્રવર્તા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા જ કરે છે. પણ તેમાં હિત બુદ્ધિ થઈને પ્રતિબંધ થતો એ મને સુખનું કારણ છે, મારા એ કલ્યાણનું કારણ છે, આવો રાગ કરીશ તો હું સુખી થઈશ, આવા રાગથી મારું કલ્યાણ થશે, આ શુભ રાગ છે એને બધું કારણ છે, એટલે મને સુખી નસીબ થવાનું કારણ છે. અથવા દેવગુરુ શાસ્ત્ર ને આત્માના સ્વભાવનો રાગ છે, માટે એવા કલ્યાણનું કારણ છે, એવી હિત બુદ્ધિ નાનીને થતી નથી. અને હિત બુદ્ધિ નહીં હોવાથી એને એની સાથેનો પ્રતિબંધ નથી, એકપણાનો ભાવ નથી, પણ એને ભિન્નપણાનો ભાવ છે. એમ જ્ઞાનીની દિશા અને જેને એનું જ્ઞાન નિજ પર ભાવનું ભિન્ન જ્ઞાન થયું નથી એની દિશામાં મોટો ફેર છે. એક એક પંડિતમાં 50 માણસ દેખાવે જમવા, એક પંડિતમાં વચ્ચે કોઈ જ્ઞાની જીવ પણ શિખર ગુરુને પકડ વેલો બધાને શિક્ષણ આવે એના માટે કઈ જરૂર બને છે એવું કરે છે. એક જ છે એક સરખી થાળી ને એક સરખી વાનગી ને એક સંગત માં બરાબર બધાને ખાવાની ક્રિયા પીરસા ના પછી એક સરખી દેવામાં આવે એ એક બધા પણ છે છૂટે છે અને બાકીના બધા શિખંડ પીડીના બટકા ઉપર શિખંડ કરે ત્યાં રસ આવવા માંડે. ભાવમાં રસ આવે ને બધામાં પણ રસ આવે ને અમે રસ કે છે લોકો અમે કે છે એને એમાં સુખ દેખાય છે. જ્યાં એને રસ આવે છે ત્યાં એને દુઃખ દેખાય છે, બધું સુખ દેખાય છે. આ મને ભાવે છે, આ મારી ભાવતી ચીજ છે, મને ભાવે છે. અને ત્યાં જીવ ઉપર આવે છે ત્યારે એમ થાય મારામાં ઉતરે છે, આ બધો રસ મારામાં ઉતરે છે. એવો પર પદાર્થનો પ્રવેશ ભાવ એને અનુભવ પ્રગટ થાય છે, એને પર પ્રવેશ ભાવ કહે છે. આવો જે પર પ્રવેશ ભાવ છે એ જીવના સ્વસંવેદનને રોકનારા ભાવ છે. આત્મજ્ઞાન થી સ્વસંવેદન આવું જોઈએ, અથવા એ કારણે પણ ભિન્ન રહીને ભિન્ન જ્ઞાનનું વેદન આવવું જોઈએ, ભિન્ન જ્ઞાનનું અનુભવ થવું જોઈએ, તે પ્રકાર નથી થઈ શકતો. એનું કારણ એ છે કે એ આવી રીતે ખોટો અનુભવ કરે છે. કોઈ કોઈપણના કે ખારા ખાતા તીખા રસના પરમાણુઓનો રસ આત્મામાં ભળતો, આત્મામાં ભળે એવો કોઈ એની અંદર જગ્યા પણ નથી. એવો રસ આત્મામાં ભળી જાય એવી પણ આત્મામાં કોઈ જગ્યા નથી. એવો ચૈતન્ય ઘન જ્ઞાન ઘન આત્મા છે, એમાં કોઈ સુંદર રસ ભળી શકતો નથી. જણાય ખરું, ખાતું હોય તો ખાતું જણાય, અને ગણ્યું હોય તો ગણ્યું જણાય. જાણવું એક વાત છે અને લાગવું છે એવી વાત છે. મને ગયું લાગ્યું તો કે ચડતું તને ચોટવાની જગ્યા નથી તારામાં, પણ ગુણ આત્મામાં નહીં હોવાથી એને ચોટવાની ક્યાંય જગ્યા વાત ના. મને તો લાગ્યું આ ભૂલ કરે એ સ્વસંવેદનને રોકે છે, એવા પરિણામ સ્વસંવેદનને રોકે છે. આત્માના જ્ઞાન વેદન ને ભૂલાવી દે છે, ભૂલાવી દે છે. હા, હું શરીર રૂપે છું એટલે મેં ખાધું નથી, એમ દેહાત્મ બુદ્ધિ થી હવે હું ભરાઈ ગયો. દેહાત્મ બુદ્ધિ થી અનુભવ એ સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે, તે બંધાય છે એમ કહે છે. નાની છૂટે છે ને આ બંધાય છે. આ બંધ ભાવનું આ સ્વરૂપ છે અને મુક્ત ભાવનું આ સ્વરૂપ છે. બંધ ભાવનું ફળ દુઃખ છે, એકાંત દુઃખ છે, સર્વથા દુઃખ છે, કઈ સુખ છે. મુક્ત ભાવનું ફળ છે એકાંત સુખ, એમાં કઈ દુઃખ નથી. શરીરમાં રોગની ઉત્પત્તિનું કારણ પણ આ છે, બીજું કાંઈ નથી. રસથી ફૂગદેવના રસથી એને પોતે ખાધો છે, ખાવું છે, એ પ્રકારના જે પરિણામ છે એ જેને અસાતા વેદનીનો કર્મ ત્યાં બંધાય છે. સાતા વેદતા અને સાતા સારી છે એવો અનુભવ કરતા એને અસાતા વેદને ત્યાં બંધાય છે. પ્રકૃતિમાં વેદની તો બંધાય ને, એમાં સાતા વેદની બંધાય, સાતા વેદ તો બંધાય નહીં. કેમ કે અશુભ ભાવ છે, અશુભ પ્રકૃતિનો બંધ થાય. વેદની બે પ્રકૃતિ, એક શુભ અને એક અશુભ, સાતા અશુભ ભાવ હોવાથી એને બંધાય. સાતા વેદો ને અસાતા બંધાય અને સાતા વેદો ને અસાતા બંધાય, બંને દશામાં. જ્ઞાનીને સાતા વ્યક્તિ વખતે પણ એને સાતા બંધાય અને અસાતા વ્યક્તિ વખતે પણ સાતા બંધાય, કેમ કે એને શોધવાનું છે. હવે રાજા હાર કરે છે, રાજાને ત્યાં હાર થઈ જાય. એને ને આ કલ્યાણ કુમાર હતા, રાજાને ત્યાં હાર થાય. તેના ભોજન પણ એવા હોય જેવા રાજાને ત્યાં બનતા હોય એવા ભોજન મને સાધારણ માણસને ત્યાં ખરાબ બને, રાજાને ત્યાં બધામાં ફેર તો હોય હાર કરીએ છે, છતાં એને એમાં અસાતા વેદને બંધાતી. મુનિરાજને હાર લેતા અસાતા વેદને બંધ ન પડે, વેદને બંધાય તો સાતા વેદને પડે, અસાતા પડે કેમ કે એને અશુભ ભાવ નથી થતો. ત્યારે શરીરને હું પોષણ આપું છું, આ શરીરને હું પુષ્ટ કરું છું, એમાં શક્તિ આવશે, ખાય છે એટલે મને શક્તિ આવશે, મને શક્તિ આવશે, એ બધી અસાતા વેદની બાંધવાનો એને મુખ્યપણે શાતા વેદની બંધાય છે. સ્થિરતાથી જેટલો રાજા દી થાય એટલે અસાતા બંધાય નથી. મિશ્ર ધર્મ છે તો કર્મ પણ મિશ્ર બનતા છે, જ્યાં મિશ્ર ધર્મ છે તો કર્મ પણ મિશ્ર બનતા છે. ચોથા અને પાંચમા ગુણ સ્થાન એટલે અસ્થિરતાનો રાગ થાય એટલું કર્મ બદલાય છે, જેટલી વિતરાગતા છે એટલું કર્મથી મુક્તિ થાય છે. એમ જીવન હિસાબ ગણી હતા મુખ્ય પણ એવી રીતે જ્ઞાની પણ બનતા હતા નથી, કેમ કે બંધ અર્થ છે અને મુક્તિ વધારે છે તો બંધાતા નથી એમ પણ કહેવામાં આવે. હા, એ કરણાનું વ્યક્તિ જોઈએ તો એમાં બે પ્રકાર પડે છે. મિશ્ર ધર્મ છે ત્યાં બે પ્રકાર પડે છે, મિશ્ર ભાવ છે ને, રાગ પણ છે અને વિતરાગતા છે. પણ મુનિરાજને સાવધ ત્યાગ હોવાથી અને અશુભ પરિણામ મને દશામાં નથી થતા, ગ્રસ્ત દશા સુધી અશુભ પરિણામ થાય છે જ્ઞાનીને પણ. જ્ઞાનીને શુભયોગ પણ છે અને અશુભ ઉપયોગ પણ છે. ત્યાં સુધી પાંચમા ગુણ સ્થાન છે, છઠ્ઠા પાંચમા ગુણ સ્થાનથી સાવધિરોગનો ત્યાગ હોવાથી અને અશુભ પરિણામ થતા નથી. અશુભ ક્રિયા તો બીજું કોઈ નથી, પણ એક આહારની ક્રિયાને જે નીચે અશુભ ગણવામાં આવી છે, મને દિશામાં અશુભ ગણવામાં આવી છે, કેમ કે અશુભ પરિણામ થતા નથી. માટે બીજી કોઈ સંસારની ક્રિયા તો મને દિશામાં નથી, પણ એક આહારની ક્રિયા છે તો પણ એમને અશુભ બંધ ત્યાં નથી થતો, કેમ કે પરિણામમાં કસાય બંધ છે, શુભ શુભ કસાય છે, અશુભ કસાય નથી. એટલે તો પણ નથી છે સંયમના હેતુથી એ પ્રવર્તના, મન વચન કાયાના યોગની પ્રવર્તના સંયમના હેતુથી છે, શરીરની સૃષ્ટિના હેતુથી છે. એમાં શુભ ભાવ છે, સંયમમાં શુભ ભાવ છે, બાહ્ય સંયમનો ગણ અને શુભ ભાવ છે. જે જે સ્થાને જેટલું હોય એટલું સમજવું જોઈએ.
ભાવલિંગી ને અશુભ નથી ભાવલિંગી ને અશુભ નથી એના કશો ઘણો બંધ છે. પણ એનો કોઈ ભરોસો નથી, આજે આ પરિણામ છે અને કાલે ક્યાં થશે એનો ભરોસો નથી. ભાવમાં તો વિતરાગતા ના સદભાવમાં રાગનો અભાવ સૂચ્યો છે, રાગ મંદ છે એટલે એટલો એક જ પ્રથમ છે, મંદ તો છે સંજલન પણ અભાવ પણ વર્તે છે. જયારે દ્રવિંગને ચારે કસાયનો સદભાવ છે ને કસાય મંદ છે, અને અભાવ છે ને કસાય મંદ છે, બે વચ્ચે મોટો ભેદ છે. અહીં તો ચોથા ગુણ સ્થાનથી વાત કરીએ છીએ કે તે પ્રસંગમાં જ્ઞાનીને વર્તતા પ્રવર્તતા પણ તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિત બુદ્ધિ જોઈને પ્રતિબંધ થતો છે એમ વાત છે. એનું વયસ સુખભાવ સુખ બુદ્ધિ એટલે કાર્ય થતો કે સુખ આત્મામાં જાણ્યો છે, સુખ આત્મામાં જોયો છે, આત્માથી સુખનો અનુભવ કરે છે અને પોતાના આત્મા સિવાય ક્યાંય સુખ દેખાતો અનુભવાતું પણ નથી. એ વાત સાફ છે, એમાં ક્યાંય દુઃખ થતો નથી કે ભૂલ પડતી નથી.